તારીખ 27/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 702 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 271.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 702 510 પત્રનું અથાણું છે અને ચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. આયુષ્યનો ખ્યાલ કોને જ આવે છે? બહુ વાત તો આયુષ્ય પૂરું થવા સંબંધી ખ્યાલ આવતો નથી હોતો. અનિશ્ચિત સમયમાં આયુષ્ય પૂરું થતું હોવાથી અનિશ્ચિત કાળે, કોઈ નિશ્ચિત કાળ નથી. જે વિચારવાન પુરુષો છે, દયા પુરુષો છે, વિવેકી છે, એ તો પૂર્ણતા પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૃત્યુ સમીપ છે એમ સમજીને જ પ્રવર્તે છે. મૃત્યુ સમીપ છે એમ સમજીને પ્રવર્તવું એટલે શું? તમે સમય ઓછો છે અને બીજું કામ કરવા જેવું નથી. બીજું કામ કરો તો પણ એ પોતાના માટેનું કામ છે. એને મૃત્યુ સમીપ છે, એને તો એની દુનિયા આખી ડૂબી જાય છે. એને દુનિયા સાથે કોઈ સંબંધ નથી રહેતો. એક આત્મકલ્યાણ કરી લઈએ, જેટલો સમય બાકી છે એમાં આત્મકલ્યાણ કરી લઈએ અને ઉતાવળથી શીઘ્રપણે કરી લઈએ. એ મૃત્યુ સમીપ દેખાય ત્યારે વિચારવાન પુરુષો એ રીતે પ્રવર્તે છે. હવે એ તો ખબર પડે તો, બાકી તો ખબર પડતી નથી. ખબર પડતી નથી તો એનો અર્થ કહે તો ગમે ત્યારે આવે, માટે આપણે તો પહેલેથી પૂર્વ તૈયારી રાખી આપણ મરણનું કામ છે. સંસારમાં પણ એવી કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. કૂવો તો પહેલેથી ખોદી રાખવો જોઈએ કે જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવાય. એમ મૃત્યુ આવે ત્યારે તૈયારી કરવી એવું ન હોય. તૈયારી તો કરવી જોઈએ, નહીં તો અનિશ્ચિત સમય આવે છે, માટે ગમે ત્યારે આવે આપણે પૂર્વ તૈયારીમાં રહી જાવ, નજીક છે એમ સમજીને એમ કહેવા માંગે છે. બીજું, મૃત્યુનો ખ્યાલ આવે તો કોઈને છેલ્લે છેલ્લે પણ ખ્યાલ આવે, કેમ કે શરીરના ફેરફારો છે એ કહી આપે છે. ઉપયોગ ઘેરાવા લાગે છે, ઊંડો 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 ઉતરી જતો હોય ઉપયોગ. હવે જેને પૂર્વ તૈયારી કરી હોય એના પરિણામ સારા આવે છે, અથવા જેની ગતિ ખરાબ ન હોય એના પરિણામ સારા આવે છે, અથવા જેની યોગ્યતા સારી હોય તેના પરિણામ સારા આવે છે. અહીંયા એવી વ્યવસ્થા નથી, પણ દેવલોકમાં એવી વ્યવસ્થા છે. 6 મહિના પહેલા દરેક દેવને ખબર પડે કે આપણું આયુષ પૂરું થઈ જશે. 6 મહિને, આજથી 6 મહિને આપણું આયુષ પૂરું થઈ જશે. ત્યાં જે દૈવી ફૂલો હોય છે કરમાતા નથી. આપણે તો સવારના સાંજે કરમાઈ જાય, ત્યાં કરમાતા નથી. પણ જે દેવનું આયુષ્ય પૂરું થવાનું હોય એની ગોળામાં આમ ફૂલની માળા કરમાય. પહેલી વહેલી કરમાય એટલે અવધિ જ્ઞાનમાં એ ઉપયોગ મૂકે, એટલે એને ખબર પડે કે 6 મહિને આ જગ્યા ખાલી કરવાની છે. એટલે ભાડુતી જગ્યા છે, દેવ લોકો છે, મનુષ્ય લોકો છે. ભલે આપણે મારું માનીને બેસીએ કે આ ઓનરશીપનું છે, અને દસ્તાવેજ પાકો કરેલો છે અને સ્ટેમ્પ ડ્યુટી બધું ભરેલું છે અને બધા ઓફિસરની ઓથોરિટીની સાઇન કરેલા દસ્તાવેજ છે. અને વેચાણ કરવાવાળો લીખું મેં સભાન દશામાં આ લખાણ કરી આપ્યું છે બિન કફે, તો પણ એ દસ્તાવેજ કાચો છે, પાકો નથી. કેમ કે કાગળ પીડવા રહેવાનો છે ને પોતે સમજો જવાનો છે. ત્યાં પણ એવું છે, ભલે લાંબા આયુષ્ય છે ત્યાં, અહીંથી તો ઘણા લાંબા આયુષ્ય છે ત્યાં, કરોડો અબજો વર્ષના, અબજો ના અબજો વર્ષના આયુષ હોય છે, તો પણ સાતામાં વખત કેટલો ક્યારે ચાલ્યો જાય એ ખબર ન પડે. પણ સાતામાં વખત લાંબો દેખાય લાગે, સાતામાં ખબર ન પડે. એ આયુષ પૂરા થતાં પહેલાં 6 મહિને ખબર પડે છે, ત્યારે 2 પ્રકારના પરિણામો થાય છે. જેને આખી જિંદગી દેવલોકમાં ભોગ ભોગમાં ગાળી છે અને ઘણો રસ છે, એના પરિણામ બદલી જાય છે. બસ આ બધું મારે મૂકી દેવું પડશે, આ વૈભવ, આ પસરાવો, આ બધું મૂકીને એકદમ ચાલ્યું હતું, બસ પૂરું થઈ ગયો ટાઈમ મારો 6 મહિના તો ત્યાં કંઈ દેખાય જ નહીં. કરોડો વર્ષ નીકળી જાય એમાં 6 મહિનાનો શું હિસાબ? હું તો 8ના પલકારામાં ગયો જશે એમ લાગે. એના પરિણામ ખૂબ બગડે છે. જેની સારી ગતિ હોય એ એકદમ વૈરાગ્યમાં આવે, ઉદાસીનતામાં આવે અને પોતાનું આત્મસાધન કરવા બાજુ એના પરિણામ મળવા માટે, એ તો જેને ખ્યાલ આવે એને. પણ અહીંયા ખ્યાલ આવતો નથી મનુષ્યપણામાં. એટલે ડાયા માણસો, વિવેકી માણસો તો પૂર્વ તૈયારીમાં પહેલેથી જ રહે છે, ગમે ત્યારે આવે નહીં, આપણે તૈયાર છીએ એના માટે. આયુષ્ય ગમે ત્યારે પૂરું થાય, આપણે એના માટે તૈયાર છે. કેમ કે એની ગતિ તો ખરાબ થવાની નથી એક વાત. અને ગમે ત્યાં ગતિ થાય ચાલો ને, એક વાર કોઈ પૂર્વમાં બંધ પડી ગયો હોય તો જ્યાં પણ આત્મા ક્ષેત્રાંતર કરીને જાય, એટલે ક્ષેત્ર બદલે, પણ પોતાનું સ્વક્ષેત્ર, પોતાના પ્રદેશો ક્યાં બદલે છે? એટલે કોઈ ક્ષેત્રમાં આત્માને રહેવું નથી, આત્માને આત્મામાં રહેવું છે. ગમે ત્યાં જવાનું થાય, આપણે આત્મામાં રહેવું છે, પછી શું વાંધો છે? એમાં સુખ શાંતિ છે, એમાં આરામ છે, એમાં નિરાશ છે. જેને આત્મામાં રહેવું છે એને કોઈ પણ અન્ય ક્ષેત્રમાં વિકલ્પ નથી કે આમ 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 થાય તો ઠીક ને આમ ન થાય તો ઠીક, એ પ્રશ્ન ત્યાં રહેતો નથી. એ તો જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાના કામે લાગેલા જ રહે છે, પોતાનો પુરુષાર્થ કરે છે અને એમાં ફેરફાર કરતા નથી.
પહેલાથી તૈયારી કરી હોય તો છેલ્લા ટાઈમ
પહેલેથી તૈયારી કરી હોય તો શું છે, છેલ્લે છેલ્લે વેદના પ્રાણ છૂટે ત્યારે વધે છે, મોટા ભાગે બેશુદ્ધ થઈ જાય છે. બહુ વેદના વધે એટલે બેશુદ્ધ અવસ્થા થાય છે. પણ જેને તૈયારી કરી હોય એના પરિણામ બહુ સારા રહે છે. અને એ વખતે જે પરિણામ સારા રહ્યા એ ઘણા લાભનું કારણ બને છે. જ્ઞાની હોય તો નિર્જરા વધી જાય એકદમ, એકદમ ઢગલા બંધ કર્મો ને નિર્જરા થઈ જાય જ્ઞાન દશા હોય તો. અને મોક્ષ હોય તો પણ ઘણી નિર્મળતાને પ્રાપ્ત થાય અને મોક્ષ માર્ગની સમીપ જવાનો અવસર જલ્દી આવે તો પોતે તૈયારી કરી હોય તો. જેને મૃત્યુ કહેવાય છે એવો પ્રસંગ. મૃત્યુ એટલે શું? દેહ ને આત્મા છૂટા પડે છે, લોકો એને મૃત્યુ કહે છે. ખરેખર મૃત્યુ જેવી કોઈ ચીજ નથી. મૃત્યુ એટલે નાશ, આત્માનો નાશ થતો નથી, શરીરના પરમાણુનો કોઈનો નાશ થતો નથી, જગતમાં એક પરમાણુ વધઘટતો થતો નથી, એના પરમાણુ વિખરાય છે, જુદી પર્યાય ધારણ કરે છે. આત્મા પણ જુદી પર્યાય ધારણ કરે છે, પણ યોગ ભાષામાં એને મૃત્યુ કહેવાય છે. કેમ શું કરવા કહેવાય છે કે અજ્ઞાનને કારણે બારો માસ થઈ જશે એવી એની અંદર કલ્પના થાય છે. કલ્પના થાય છે એટલું જ નહીં, એ વખતે મારો નાશ થઈ જવાનો છે અને હું નાશ પામી દઈશ. એટલે ખરેખર નાશ પામીને જે દુઃખ થાય એ તો મૃત્યુ તુલ્ય દુઃખને પણ અનુભવ કરે છે. મૃત્યુ પણ માને છે અને મૃત્યુ જેવા દુઃખને મૃત્યુ ન થતું હોવા છતાં મૃત્યુ તુલ્ય દુઃખને અનુભવે છે. એટલે વગર માટે મરે છે ટૂંકામાં, બાકી મૃત્યુ બીજું થતું નથી. આપણે આ પરિસ્થિતિ હોવાથી બધા જ સંસારીઓની એવી દશા હોવાથી એ પ્રસંગનું નામ મૃત્યુનો પ્રસંગ પાડ્યો. એટલે એવું બધું લાંબુ વર્ણન ન કરવું પડે એટલે વ્યવહારની ભાષામાં વાત કરે છે જ્ઞાનીઓ પણ કે ભાઈ મૃત્યુ સમય પામીને ડાયે માણસો તો પ્રવર્તે છે કે આપણે આજકાલનો કાંઈ સવાલ નથી રહ્યા. આપણે જે કાલે કરવું છે આજે કરવું, સારા કામમાં દિલ કરીએ શું કામ ને શુભસ્ય શીઘ્ર. સારા કામ ને તો ઉતાવળ કરવી સારી, એમાં દિલ કરવાની શું જરૂર હોય. પહેલેથી જ તૈયારી કરી એટલે એને એ બાબતની ચિંતા નથી. જે કામ કરે છે એને ચિંતા નથી. ભાવે કોને છે? પ્રમાદીને ભાઈ છે. જેને કામ નથી કર્યું એને એમ કહે છે અરે અરે મારું શું થશે, મારું શું થશે, મને મૃત્યુ વખતે કેટલું દુઃખ થશે, કેટલી પીડા થશે, કેટલી વેદના થશે, મારું પછી મારી ગતિ શું થશે. એ ભાઈ કોને? જેને કામ નથી કર્યું એને છે. પોતાનું કામ જેને કર્યું છે, તૈયારી કરી છે, એને કાંઈ ભય નથી. ગમે ત્યાં રહેવું છે, આત્માના જ રહેવું છે અને આત્માનું કામ ચાલુ રાખવું છે અને એમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નડતા નથી. કોઈ ક્ષેત્ર નડતું નથી, કોઈ સંયોગો નડતા નથી. ખરી વાત તો એ છે. એને પરીક્ષાને શું ડર? તો પરીક્ષાની રાહ જોઈને જ ભાવે. પરીક્ષા આવે અને આપણે ઉપરના સ્ટાન્ડર્ડમાં જઈએ એ તો હોશમાં જ હોય છે. રત્નકરંડ શ્રાવકાચાર નામનું શાસ્ત્ર છે, આચાર્ય સમુદ્ર આચાર્ય દેવે લખેલું છે. એમાં મૃત્યુનો પ્રસંગ એટલે દેહ ત્યાગનો પ્રસંગ, દેહના વિયોગનો પ્રસંગ એને મહોત્સવ કર્યો છે આચાર્ય. કેમ કે મુનિઓને જ્ઞાનીઓને એનો ઉત્સાહ હોય છે, જે મહોત્સવમાં ઉત્સાહ હોય છે એનો ઉત્સાહ હોય છે. તો ઉત્સાહ શું કરવા હોય છે કે એ વખતે શુદ્ધિ વધારે થાય છે, કમાણી વધારે થાય છે, નિર્જરા વધારે થાય છે. માટે એ વખતે નિર્જરા ઢગલા બંધ થાય એટલા બધા કર્મો ખરી જાય. કેમ કે પોતે એ વખતે ઉગ્ર સાધનામાં આવે છે. બહુ સ્વાભાવિક છે, તમે મોટરમાં ઉપર હેન્ડલ પકડીને બેસો છો ને ગાડીમાં, પછી પછીથી ગાડીને બ્રેક લાગે કે વાંક વળે કે આમ થાય તેમ થાય ત્યારે પકડ ત્યાં કેવું ઓટોમેટિક થાય છે વગર વિકલ્પે. પકડાઈ જાય, પકડેલું છે મજબૂત જરા પકડાઈ જાય, કેમ કે શરીર આગુ પાછું ફંગોળાય નહીં અંદર ને અંદર. એ જેટલું સ્વાભાવિક છે એટલું જ પ્રતિકૂળતા, મૃત્યુ, વેદના એવા પ્રસંગે પુરુષાર્થ વધવો એ લાયક જીવો માટે, જ્ઞાનીઓ માટે બહુ સ્વાભાવિક છે. આપણે ગાડી ચલાવીએ છીએ તો કાંઈ ગરદી જોઈને કાંઈ પાછા વળી જઈએ છીએ, તો બહુ ગરદી છે આમ આપણું કામ નહીં, ક્યાંય ને ક્યાંય એક્સિડન્ટ થઈ જશે. કાંઈ જરાક ધીરે ચલાવો, સાવધાનીથી ચલાવો, ધ્યાન રાખીને ચલાવો, પણ હરમર નીકળી જાવ. કોઈ કામ પડતું મૂકતું નથી, કામ બગાડતું નથી, થોડાક ધ્યાન વધારે રાખે એમ. આવા પ્રસંગે એકાગ્રતા વધારે છે, ધ્યાન વધારે એટલે એકાગ્રતા વધારે છે, બહુ સ્વાભાવિક છે. એટલે દુનિયા આખી પ્રતિકૂળતાથી ડરે છે અને આવ્યા પેલા બીએ છે. આત્માર્થીઓને જ્ઞાનીઓ પ્રતિકૂળતાથી ડરતા નથી અને આવ્યા પેલા જ ત્યારથી ઉપાડી જાય છે. આ વાગ્યો ભલે આવે, આપણે કામની વાત છે, આપણા માટે ઉપકારી છે, આપણા માટે ઉપકારી છે. બસ સમજણ બરાબર આવે પછી વાંધો નથી. દુઃખ બધું અણસમજણનું છે. સિદ્ધાંત એવો છે કે જ્ઞાને કરીને દુઃખ ન હોય. ગમે એ પ્રસંગમાં જ્ઞાન દ્રષ્ટિથી જુઓ એટલે દુઃખ જ નથી. જેટલું દુઃખ છે એટલું જીવનું અજ્ઞાન અને અણસમજણ છે. બસ આ સિદ્ધાંતિક વાત છે. પત્ર ભરૂચના એક મુમુક્ષ ઉપર લખાયેલો છે. ભાઈ શ્રી અનુપચંદ મૂળચંદ પ્રત્યે શ્રી ભૃગુકચ્છ ભરૂચ અંબાજીને સ્તંભ તીર્થ કહેતા, સુરતને સૂર્યપુર લખે છે અને મુંબઈને મોહમય નગરી લખે છે. પોતાની રીતે લખે છે, શબ્દો વાપરે છે. ઘણો કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. બહુ સારો પત્ર છે. આખી જિંદગી તમે જે પ્રકારના પરિણામ કર્યા હોય એનો સરવાળો ટોટલ મૃત્યુ વખતે આવે છે. એમાં શું થાય છે કે જે જીવની રુચિ છે એ રુચિ કામ કરે છે. રુચિ બે પ્રકારે છે, એક આત્મરુચિ અને એક અનાત્મરુચિ. ક્યાં પોતાને પોતાના આત્માની ગુણની સ્વભાવની રુચિ હોય, ક્યાં એને અનાત્મ પદાર્થો એટલે આત્મા સિવાય બીજાની રુચિ હોય. એમાં અનાત્મામાં બધા આવી જાય, કુટુંબ પરિવાર મકાન સંયોગ પૈસો બધું આવી જાય, તમામ પ્રકારના સંયોગોની રુચિ. દેહ પણ એમાં શરીર પણ એમાં આવી જાય છે, એ પણ અનાત્મા છે. એટલે મૃત્યુ વખતે રુચિ પ્રમાણે પરિણામ આપોઆપ ઊભા થવા માંડે. રહસ્યભૂત મતિ એટલા માટે કહ્યું કે કોઈનો દેખાવ કાયમ હોય છે ને રુચિ કાયમ હોય છે. એટલે બાહ્ય દેખાવ પ્રમાણે રુચિ નથી. રુચિ એ વખતે ઊભી થાય ત્યારે સમજવું કે આ એનું રહસ્ય, એના જીવનનું રહસ્ય આ છે. રહસ્ય એટલે ભેદ, રહસ્ય એટલે સિક્રેટ. ઘણું કરીને ઉત્પન્ન કરેલા એટલે બહુ ભાગ આવું બને છે, પછી કોઈ જીવ તો છેલ્લે છેલ્લે પડતો મારી શકે છે. પણ બહુ ભાગ આ પરિસ્થિતિ છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ, ક્યારેક ભાગ્યે જ જેનો પરિચય થયો છે એવો પરમાર્થ એટલે આત્મકલ્યાણ એવો એક ભાવ, અને નિત્ય પરિચિત નિજ કલ્પનાથી ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ. શું કહે છે કે ઘણા માણસો આખી જિંદગી કાં તો સમાજ સેવા કરી હોય, કાં તો હોળા પ્રતિક્રમણા કર્યા હોય, કાં તો ઉપવાસ કર્યા હોય, એકતાણા કર્યા હોય, આંબે કર્યા હોય, કંઈ ને કંઈ કંઈ ને કંઈ રૂઢિધર્મ. પણ એવું ને ઘણા જિંદગી બધી શાસ્ત્ર સાંભળ્યા કે વ્યાખ્યાન સાંભળ્યા કર્યા હોય, રૂઢિધર્મ પ્રમાણે રૂટીન થઈ ગયું હોય, એને ઊંડા ન ઉતરે. નિત્ય પરિચિત નિજ કલ્પનાદી ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એટલે એમાં પરમાર્થ નથી હોતો. બહારનો વ્યવહાર હોય છે પણ પરમાર્થ નથી હોતો. કોઈને પરમાર્થ હોય છે વ્યવહાર ન દેખાય, એટલે આ રહસ્યવાળી વાત છે. એમ ભાવ બે પ્રકારના થઈ શકે, સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. સદવિચારે કરીને મોક્ષ વાળીને આત્મકલ્યાણની પ્રધાનતાને મુખ્યતા વાળી વિચારધારા હોય એની વાત જુદી છે, અને જેને આત્મદ્રષ્ટિ પ્રગટિ હોય, આત્મદ્રષ્ટિ કયો કે સમ્યક દ્રષ્ટિ કયો, એક જ વાત છે. એવા જીવને વાસ્તવિક ઉદાસીનતા, એટલે એ વખતે કોઈના પ્રત્યે આસક્તિના પરિણામ ન થાય. નહીં તો મોટા ભાગે શું કરે, સગાવાલાને બોલાવી લ્યો. વ્યાયામ મોટી વખતેનું કામ શું છે? સગાવાલાનું કાંઈ કામ નથી. ખરેખર તો એ વખતે ઉદાસીનતા આવી જોઈએ કુટુંબ પ્રત્યે. એના માટે વ્યવહાર કેવો દુનિયામાં? બોલાવો બધાને, દીકરાને બોલાવો, દીકરીઓને બોલાવો, મા બાપને બોલાવો, બધાને બોલાવો, બધાની સાથે વાતચીત થઈ જાય, મેળાપ થઈ જાય, ઝઘડો થઈ જાય, અરે ભાઈ પરિણામ એના બગડી જવાના. પરિણામ એના કેમ કે મારા બધાને છોડી જવું છે, મારા છે એને છોડી દેવા પડશે, મારા છે એને છોડી દેવા પડશે. દેવલોકમાં એવા જીવો છેલ્લા 6 મહિના જુરી જુરીને મરે. કેવા? દેવપર્યનો ત્યાગ કરે પણ જુરી જુરીને, બહુ જુરે, મરતામાં એને એટલું બધું દુઃખ થાય, અરે અરે મારે અહીંથી જવું, અરે આ બધું છોડી જવું પડશે. જે સમ્યક દ્રષ્ટિ દેવો હોય છે એ સાધનામાં લાગી જાય છે, એને બધો મનુષ્ય ભાવ દેખાય છે પોતાનો, કારણ કે એ તો મરીને મનુષ્ય સેવા થવાના નથી. મનુષ્ય ભાવમાં ઉપરના ગુણસ્થાનો જવાનો પુરુષાર્થ પ્રગટ થવાનો છે, દેવભાવમાં 4th ગુણસ્થાનથી જવાય નહીં આગળ. એટલે એ તો ઈચ્છતા જ હોય છે. આ દેવ પર્યાયમાં પણ એ ઈચ્છતા હોય છે કે ક્યારે મનુષ્ય પર્યાય પામીએ અને ક્યારે સાધનામાં આગળ વધીએ. ને મનુષ્ય પર્યાયનું બીજું નામ એવા દેવોએ દેવાનું પ્રિય પર્યાયમાં રાખે છે. દેવાનું પ્રિય ભાગજી ભાષામાં એને દેવાનું પ્રિય કહે છે. ગુરુદેવ ઘણા અમુક શું એમ સંભળાવતા સમજાય છે. દેવાનું પ્રિયા એમ કે તમે દેવને પ્રિય એવી મનુષ્ય પર્યાયને પામ્યા છો, સમજો એમ કે સમજાય છે. દેવાનું પ્રિયા એમ કે જેવો ઈચ્છે છે પેલા જુરી જુરીને મરે. એમ મનુષ્યમાં એવું છે, ખબર પડે કે હું મરી જઈશ તો અયોગ્યતા હોય, બહુ દુઃખી થાય, બહુ પરિણામ બગડી જાય, આને બોલાવો, આને બોલાવો, દવા લાવો, ડાક્ટર લાવો, ફલાણું કરો, મને દવાખાને લઈ જાઓ, મને અમેરિકા લઈ જાઓ, મને આમ કરી દો, કેમ કરો, બહુ પરિણામ બગડે, થવું ગમે નહીં. યોગ્યતા સારી હોય તો શાંતિથી અંદરમાં કામ કરતા થઈ જાય, તો વધારે સાવધાની માથાકૂટમાં ઉતરે નહીં, કોઈ મારે વાત કરવા માગે નહીં, કેમ કે એટલો ઉપયોગ બહાર જ લઈ ગયો ને, કામ તો અંદરમાં કરવાનો. એટલે સદવિચારે યથાર્થ, સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો બધા જીવોના સમૂહને જોતા કોઈ વિરલ જીવને, ભાગ્યે જ કોઈ જીવને એ હોય છે. અને બીજો ભાવ તો એનાથી પરિચિત છે, જે વ્યવહારમાં આ બધું કર્યું છે સંપ્રદાય પ્રમાણે, વિધિગત પ્રમાણે, તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે. અને મોટા ભાગે તો પછી એમાં તો કોઈ મમતા કે એકત્વ છોડવાની વાત હોય ને, રૂઢિ પ્રમાણે કર્યું એટલે સંતોષ માની લીધો હોય. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એ પરિણામ બળવાન થઈ જાય છે. એમ જાણી મૃત્યુ સમીપ આવે તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દે, પ્રથમ તેજ તે પ્રકારે પ્રવર્તે છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા હોય, માણસો તો પહેલેથી જ કૂવો ખોદી રાખે છે કે જ્યારે તરસ લાગે ત્યારે સહેલાઈથી પાણી મળે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જન કરી દઈને આપણે શું કહે છે કે જેને પત્ર લખ્યો છે એ સંપ્રદાય પ્રમાણે બાહ્ય ક્રિયામાં વધારે વર્તતા હશે, અને એ બાહ્ય ત્યાગના વધારે હોય. અજ્ઞાનપણે જ્યારે કોઈ જીવ વધારે ત્યાગ કરતો જોવામાં આવે ત્યારે એના અભિપ્રાયમાં અને એના પરિણામમાં એ ત્યાગ માટેનો આગ્રહ બળવાન હોય, આગ્રહ હોય, પકડ હોય, અને તો જ એ ત્યાગમાં ઉત્પન્ન થતી પ્રતિકૂળતાને સહન કરી શકે. ઉપવાસ કરે પણ ભૂખ તો લાગવાની 12 વાગે, એટલે પણ એનો આગ્રહ કે નહીં ઉપવાસ કરવો જ જોઈએ, પછી વાંધો નહીં. માનસિક તૈયારી રીતે આગ્રહથી હોય છે. એવી જ રીતે દરેક ત્યાગ પછકાણ એ બધામાં અજ્ઞાનપણે જ્યારે એ બધી ક્રિયાઓ થતી હોય ત્યારે આગ્રહપૂર્વક થતી હોય, એનું ત્યાં વજન હોય, આગ્રહ હોય, તો જ એ કરે, તો જ એ રસ્તે જાય, ક્રિયા માર્ગે વળે, નિતમમાં વળે. એટલે આ જે અનુપનભાઈ હશે એ પણ કાંઈ ક્રિયા કાંડી વધારે હશે, એટલે હવે એમને એમને જરૂર છે એવી વાત લખાશે. શું કે તમે પોતે બાહ્ય ક્રિયાનો અને વિધિ નિષેધનો, એટલે આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય, વિધિ એટલે આમ હોય અને નિષેધ એટલે આમ ન હોય, એ ક્રિયાકાંડમાં એ બધું હોય. તે વિધિ નિષેધ આવ્યા જ કરે, આમ કરાય ને આમ ન કરાય, આમ કરાય ને આમ ન કરાય. કરે છે ને બધું કપડું હંકેલવાનું હોય ને, મને તો બહુ ખબર નથી, પણ એ ઝીણું 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 બધું બધું વિધિ નિષેધની ઘણી વાતો અંદર હોય છે. એ વિસર્જન વત કરી દઈને, વિસર્જન વત કરી દઈને એટલે છોડી દેવી બધે, એ આગ્રહ તમે છોડી દેવાનો છે. તમારે આત્મકલ્યાણના માર્ગમાં પ્રવર્તવું હોય તો એ આગ્રહ છોડી દેવાનો છે. સામાન્ય માણસનો પ્રશ્ન થાય કે ત્યાગ કરે એમાં ખોટું શું કરે છે, બીજા ગાંઠિયા જલેબી ખાય છે, આ મને છોડે છે ને, તો એમાં ખોટું શું? પરમાર્થ માર્ગમાં જેટલા મીઠા આગ્રહ છે એ બધા મળે છે, ભલે એ શુભ ભાવ હોય, જેમ અશુભ મળે એમ શુભ મળે. કેમ કે માર્ગ ત્રીજો છે આખો, શુભાશુભ થી ત્રીજો છે. આત્મસિદ્ધિમાં શું લીધું? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એમ ન કહ્યું કે અશુભ ત્યાગતા અને શુભ પાળતા મોક્ષ ઉપજશે, એમ ન કહ્યું. છેદવાની વાત બે માં લીધી, એમાં શુભ પેલું લીધું. તે શુભ અશુભ છેદતા, શુભ ને અને અશુભ ને બે ને છેદી ને મોક્ષ માર્ગ માં જવાય છે. પરમાર્થે બંને ની એક કેટેગરી એક જ છે, બે નથી. પરમાર્થે બે ની કેટેગરી એક જ છે, અને પરમાર્થ દ્રષ્ટિએ જો બે કેટેગરી પડે તો ભૂલ 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 ખાઈ જાય, ભૂલો પડી જાય. એટલે આચાર્યએ પરમાગમની અંદર એ વાત ઉપર હાઈલાઇટ મૂકેલી છે. જોજો અહીંયા ભૂલ નહીં કરતા, બે કેટેગરીમાં નહીં લીધો તારે, નહીં તો શુભ ને શુભમાં ફરક છે, ફરક છે તો પોતાને ખબર છે, પણ પરમાર્થે જ આવવું હોય ત્યારે એની એક જ કેટેગરીમાં તમારે નાખવા પડે, તો જ તમે પરમાર્થ માર્ગમાં જઈ શકો. એવું છે કે જે અધ્યાત્મ શાસ્ત્રો છે એમાં એ પદ્ધતિ છે, અટકે જ, અટકી જ જાય. હું કૃપા વિદ્યા શું કહ્યું, તમે પોતે બાહ્યક્રિયાના વિધિ નિષેધ આગ્રહને વિસર્જન કરી દો ને, એ બાહ્યક્રિયામાં તો શુભ ભાવમાં છે, જે કોઈ બાહ્યક્રિયામાં છે ગ્રહણ ત્યાગમાં છે એ તો શુભ ભાવ જ કરે છે, તો પછી આગ્રહ છોડો. આ રસ્તે જવું હોય તો એ આગ્રહ તમે મૂકી દો. અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ જાવ, ભલે બારમાં કરતા હોય તો ઉદાસીન ભાવે કરજો, રસ નહીં લેતા એ સમજાય તમે, નહીંતર જેટલો અશુભ ભાવનો રસ તમને નડે છે તેટલો તમને શુદ્ધ રસ નડશે. કેમ કે બે વિભાવ રસ છે, બંને વિભાવ રસ છે, અને વિભાવ રસ પણ એ બંને સામાન્ય હોવાથી એક કેટેગરીમાં નાખે છે. બે વિભાવ રસ છે, વિભાવ રસ તરીકે સામાન્ય કોમન છે, માટે એક સરખો અવરોધ કરે છે, ઓછો ઓછો કરે છે, એક સરખો કરે છે, એવું છે. અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ દેહ અને તેના સંબંધી સંબંધોના વારંવાર વિક્ષેપ છોડી દી. 913 પત્રમાં પણ એ વિજ્ઞાનના વિષયમાં એ વાત લીધી છે, તે સુભાષુભ ધારાથે અત્યંત ઉદાસીન થઈને તમે સુભાષુભ શબ્દ વાંચ્યો છે વિજ્ઞાન વખતે. દેહ અને તેના સંબંધી સંબંધનો એટલે દેહ અને દેહના સ્વભાવો, સંબંધી એટલે સ્વભાવ, જેને સંબંધ આત્મા કોઈનો સગો નથી, જે સંબંધ છે એ દેહના સંબંધ છે, અને એનો જેટલો વિચાર આવે એટલો પરિણામમાં વિક્ષેપ થાય થાય ને, એમાં મૃત્યુ વખતે એ વિચાર આવે એટલે વિક્ષેપ થાય થાય ને. આપણે મોટી ઉંમરના ભાઈ હશે, હવે તમે બધું મૂકી દો. આપણે બિસ્તરા પોટલા બાંધવાની બાંધો તૈયારી કરો, અહીંથી જવું છે, અને આ સંબંધો હવે બધા હયાતીમાં જ પૂરા કરો, નહીતર તો પૂરા થઈ જ જવાના છે, પણ હયાતીમાં જ પૂરા કરી નાખવા એમ કહે. એટલે મનને વિક્ષેપ નહીં રહે, પરિણામને વિક્ષેપ નહીં રહે, નહીતર બહુ દોડાઈ જશે પરિણામ, બહુ દોડાઈ જશે, કાબુમાં નહીં રહે પરિણામ. વિક્ષેપ એટલે આપણે જુઓ ખલેલ પડવી, ખલેલ પડવી. આપણે કામ કરતા હોય એ ધ્યાનથી, એમાં કોઈ વચ્ચે વાત કરાવે તો કે ભાઈ જરા વિક્ષેપ નહીં કરો, શાંત પાણી હોય પથ્થર નાખે તો શું થાય, કુંભાળા થાય કે નહીં, એના જેવું શાંત ચિત્તમાં જે કાંઈ ચંચળતા ઉભી થાય એ પણ વિક્ષેપ છે, ખલેલ પડે એ પણ વિક્ષેપ છે. મને બહુ ચિંતાતુર માણસ હોય અથવા કોઈના પરિણામ બહુ ફાસ્ટ ચાલતા હોય, એકદમ તીવ્ર ગતિએ પરિણામ દેખાય ઝડપ છે, ત્યારે એને એમ કહેવાય છે કે આ વિક્ષિપ્ત ચિત્તવાળો માણસ છે, બહુ ડોળા ગયેલું ચિત્ત છે, સ્થિર થયેલું નથી. શું કહે છે કે શરીર અને શરીરના સંબંધી એનો જે સંબંધ છે એ સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દેવો, એનો વિચાર જ મૂકી દેવો. કેમ કે જે સંબંધ પૂરા થવાની તૈયારી છે એ જો ઠેઠ સુધી તમે એમને રાખો તો દુઃખી થયા વિના વેદાંતની અંદર તો સંન્યસ્ત આશ્રમ ગોઠવો છે, ભ્રષ્ટાશ્રમ 25 વર્ષ સુધી, 100 વર્ષમાં એ જ ગણીને 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, પછી ગ્રસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, અને પછી સંન્યાસ્તાશ્રમ. આપણે સારું એ લેવું, કારણ કે મૂળ તો ભગવાનની વાણીમાંથી કાંઈક લીધું છે, તો એનો અર્થ એમ છે અત્યારે આયુષનો એવરેજ 70 આસપાસનો આપણે મૂકી દઈએ, બાકી 60 ને 70 ના મૂકીને મોટા ભાગના બાદ 70 થી 80માં તો લગભગ વ્યાજ જાય, 80 ઉપર તો 99 બાય 1 હોય છે, આપણે 70 નો એવરેજ પકડો એટલે 50-51 વર્ષે સંન્યાસ આશ્રમ શરૂ થયો. ત્રિફર્થ ત્રણ ચતુર્થાંશ સાઈઝ પૂરું કર્યું ને, 35-70 અને 35-75 બીજા મૂળ 51-52 વર્ષ થયા. બીજું કાંઈ છે 51-52 વર્ષે સંન્યાસ લઈ ગયો. સંન્યાસ લેવો એટલે શું? ભલે ઘરમાં જે કપડાં બદલવાની જરૂર નથી, પણ નાના ભાઈઓ હોય કે દીકરા હોય કે જે કોઈ હોય અથવા જે કાંઈ વ્યવસ્થા કરી હોય, વ્યવહાર ઓછો કરી નાખવો જોઈએ. લગ્નમાં તો જવું જ નહીં, પાર્ટીઓમાં તો જવું જ નહીં. મરણ પ્રસંગે બહુ અડીને હોય ક્યારેક તો ઠીક છે, એકાદ વખત મધુ બતાવવા જવું પડે તો જઈ આવવાનું. નજીક હોય તો, દૂર હોય તો છોકરાને મોકલી દેવાના, ભાઈઓને મોકલી દેવાના, કોઈને કોઈને ઘરના એકાદ મેમ્બર નહીં તો તમે હાજરી પુરાઈ આવો. સંબંધીઓ, દેહના સંબંધીઓ સાથેનો સંબંધ છે એ કાપી નાખો. તમે કાપતા જશો એટલે ઘરવાળા એમ કહેશે કે આવું ન હાલે. હજુ આપણે છોકરા ભાઈઓ પરણાવા કરાવવા, દીકરી આમ તેમ થઈને આપણો હજી ઘણો વ્યવહાર ઊભો છે. એ બધા વ્યવહારનું શું એમ કઈ મૂકી ન આવે. એમ કેવું, તમે ગુજરી ગયો હતો તો કોણ કરો? બરાબર કે નહીં? તમે એમ સમજી લ્યો ને, તમે એમ સમજી લ્યો કહું નથી, મને હવે મુક્ત કરો. આ બધા વ્યવહારમાંથી મને હાથ જોડીને કહી દઉં, મને આ માથા મને હવે મારું કામ કરવાનું. કેટલો સમય છે ખબર નથી, અનિશ્ચિત છે. મને તૈયારી કરવા દઉં હવે. મારે બહુ મોટા કામની તૈયારી કરવાની છે, નાનું સૂનું કામ નથી. માટે મારે બીજો એવો મને સમય બગાડવો ન પોસાય. એમ બધાથી હાથ ખેંચી લેવો જોઈએ.
બાકી
જેટલું વહેલું સૂજે એટલો ડાયો, અને જેટલું મોડું સૂજે એટલો ડાયો. ચોખ્ખી વાત તો એટલી છે, જેટલું વહેલું સૂજે એટલો ડાયો. યુવાન ઉંમરમાં જો તમને આત્મકલ્યાણનો વિચાર આવતો હોય અને એ પણ આવા હલકા કાળમાં, તો એ બહુ સારું લક્ષણ છે, ખૂબ સારું લક્ષણ છે. અથવા એ જીવનું ભવિષ્ય ઉજળું છે એમ કહી શકાય. જે ઉંમરમાં આ મહત્વાકાંક્ષાઓ અને ભોગો ભોગના વિચારો વધી જાય, એ ઉંમરમાં જો આત્મકલ્યાણના વિચાર બળવાન બળવાન થતા હોય તો એ જીવનું હોનહાર સારું છે, ભવિષ્ય ઉજળું છે એમ સમજવું. એટલે એ તો સારી વાત છે, પહેલું સુધી એના માટે તો બહુ જ સારી વાત છે. એ તો હેલી એપ્રિશિએટ કરવા જેવી વાત છે. હા, એનું તો કરવું જ નથી. જેને કાલ કરવું છે એને દાનત ફરી છે, અત્યારે નથી કરવું એને ક્યારે નથી કરવું. માણસ દાનત ફરી છે અત્યારે શું કે? અત્યારે નહીં, હા બી નહીં, અત્યારે નહીં. ક્યારે તો કઈ ન કહેવાય, અત્યારે તો નહીં. પતી ગયું, સમજી જાય, સમજ વાળા સમજી જાય કે આ કઈ જોવાનું નથી. જ્ઞાનીઓ તો અભિપ્રાય પકડી લે છે, ત્યાંના અભિપ્રાયમાં ક્યારે કરવાની વાત છે. જીવન પરિચયમાં એક વાત કરી છે, તો ઘરવાળાને જ ખબર હોય. એમના દીકરી છે, એમને જીવન પરિચય લેખક કુમુદબેન જે ગુજરી ગયા ને એમને ખબર હોય. ઘરમાં એમ કહેતા હોય કે મેરે કો પંગુ સમજ કરકે દો ટાઈમ રોટી ખીલા દેના, એટલે કે હું હવે આ કુટુંબ માટે નકામો માણસ છો, મને બે વખત રોટલી ખવડાવી દેજો, મારું કામ મને કરવા દેજો. એમ કોઈ પાંગળો માણસ હોય, હાથ પગ ભાંગી ગયા હોય, કાંઈ ન કામ કરી શકો, શું થાય, રોટલી ખવડાવવાની? એવી એવી વાત એમણે કરી નાખી છે કે તમે મારી કોઈ અપેક્ષા નહીં રાખતા કે તમે આ કામ કરો, તમે તે કામ કરી દો, હવે મારી અપેક્ષા નહીં રાખતા. બહુ 52 વર્ષની નાની ઉંમરે એમણે બે છોડ્યા છે. અચિંતે તમે અચિંત 52 વર્ષની બે છોડ્યો ત્યારે કલકત્તામાં સવારથી થોડા અસ્વસ્થ હતા, એ પોતાના કામે લાગી ગયા હતા. ડાક્ટર બાપાને બોલાવાને ના પાડી દીધી તો એ પોતાના કામે લાગી ગયા હતા. સાંજે 4 વાગે બે છોડી દીધા. સુગા થઈ સવારથી જ અસ્વસ્થ હતા. હા, 52 વર્ષની બહુ જબરદસ્ત પુરુષાર્થી આત્મા હતા, બહુ પુરુષાર્થ કરવા વાળા હતા, ઘણું કામ કરી ગયા. કૃપાલદેવ એક ભવતારી છે, એવો એક ભવતારી થઈ ગયા, એટલું બધું કામ. અને છેલ્લે દિવસે એમણે કૃપાલદેવનો ગ્રંથ હાથમાં લીધો. છેલ્લે દિવસે કૃપાલદેવનો ગ્રંથ હાથમાં લીધો. અમે કૃપાલદેવ પ્રત્યે બહુ ઘણું બહુ માને છે. છેલ્લે દિવસે એ પુસ્તક હાથમાં લીધું. પછી
એ ભવતારી એટલે સ્વર્ગે જઈને પછી પાછો મનુષ્ય.
એક જ બહુ વચ્ચે
હવે તમે એક બહુમાં મોક્ષે એમ
બીજા કંપની ગોતી જ કાઢે છે, ત્યાં બધા ભેગા થાય, મંડળી જામે ત્યાં. બીજા બધું 100 વર્ષ પહેલા ગયા, ત્યાં તો મોટા આયુષ છે, 2-4 સાગર ના આયુષ માં જાય. મેક્સિમમ 4 સાગર, મિનિમમ 2 સાગર. સનત કુમાર મહેન્દ્ર સ્વર્ગમાં જાય છે. ત્યાંથી પછી તીર્થંકરોના સમોસરણમાં જાય, નંદીશ્વર દ્વીપમાં જાય અને ત્યાં સત્સંગ કરે. એ મુખ્ય પણ એ જ કરે. પછી એ બીજી માથાકૂટમાં ત્યાં કઈ વૈભવ સાથે કઈ લેવા દેવા નથી. મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય નથી, એમાં મનુષ્ય થાય, સમીર દ્રષ્ટિ ના થાય. નિયમ થી એને દેવલોકમાં જવું પડે, દેવ એ નિયમ થી મનુષ્ય થાય, એ ફરી દેવ માં થાય. એ નિયમથી મનુષ્ય થાય, બે ગતિ છે, બીજી બે ગતિ એનો વિચ્છેદ થઈ જાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં જાય મનુષ્ય હોય, બધા બધું મનુષ્યનું ક્ષેત્ર છે. એટલે સમય દ્રષ્ટિ નો સમય દ્રષ્ટિ હોય ને એ દેવલોકમાં જાય છે. સરળ પરિણામે હોય મનુષ્યમાં મુખ્ય શું છે, સરળ પરિણામ એ આ સરળ પરિણામ હતા. સરળ પરિણામ હોય ને એ મનુષ્ય થાય પાછા. નહીં અત્યારે ગ્રસ્થાશ્રમ એવો છે, અત્યારનો ગ્રસ્થાશ્રમ એવો છે કે અશુભ વધી જાય છે. એટલે મોટાભાગના આપણા જે ગ્રસ્તો છે એ મોટાભાગે ત્રીજી જ ગતિમાં જાય, કેમ કે વેપાર ધંધો અને ગ્રસ્તીમાં આત્મનું બેલેન્સ વધી જાય છે, આત્મા પરિણામ વધી જાય છે. અને વેપાર ધંધામાં તો માયાચાર ઘણો પડે છે અત્યારે, એ સિવાય હાલતું નથી. એટલે મોટા ભાગના તીર્થમાં જાય, પણ કોઈ સરળ પરિણામી જીવો હોય અને ભાવનાવાળા હોય તો મહાવીરમાં પણ જાય, મનુષ્યમાં પણ જાય. પણ એ આપણો વિષય નથી, બહુ ગહન વિષય છે. કેમ કે કયા જીવે આયુષ્ય ક્યારે એ ખબર પડે બહુ મુશ્કેલ છે. એવું નથી કે છેલ્લા પરિણામ ઉપર આયુષ્ય બંધાય છે. હા, તો એમાં શું છે કે પરિણામ સારા હોય એ સારું ચિહ્ન સારું છે, એ ચિહ્ન સારું છે, પણ આપણે કહી ના શકીએ. કેમ કે એ એક ગણિતનો વિષય છે અને એ ગણિત સર્વજ્ઞનો જ્ઞાનનો વિષય છે, આપણા જ્ઞાનનો વિષય નથી. એટલે આપણે એ વિકલ્પ ન કરવો જોઈએ. આગળ એક પ્રશ્ન કર્યો, એક વાત કરી છે. પ્રશ્ન પૂછ્યો છે કૃપાળુદેવ કે સુંદરલાલ ની ગતિ કઈ થઈ હશે, તો કઈ વિકલ્પ તમે મૂકી દો. કેમ કે એ વિકલ્પ કરવામાં જે સર્વજ્ઞ નો વિષય છે, જે વિષયનું ચોક્કસ ખબર ન પડે એનું કેવું શું કામ ન. ભાવના આપણે એમ ભણીએ કે આખું જગત વિતરાગનો ધર્મ પામો, આ આપણા ઘરના જણ છે માટે નહીં. કેમ કે આપણે પોતાપણું તો જ્ઞાનીઓ કરાવતા જ નથી, પણ આખું જગત આ વિતરાગ ધર્મને પામો, આખું જગત આવી આત્મ શાંતિને પામો. હું જે આત્મ શાંતિને જે ધર્મ ઈચ્છું છું તે જગતના બધા જ જીવનને પ્રાપ્ત થાય. આમ તો 24 કલાકથી વધારે નહીં રાખે, પછી એની અંદર જીવો ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે આ બરફમાં આપણે રાખીએ છીએ તો ઇન્જેક્શન આપીને રાખીએ છીએ 24-36 કલાકથી વધારે નહીં રાખે, પછી એની અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય. એટલે ભાઈ અહીંયા મૃતદેહને રાખવાનો તો કાંઈ બહુ મિનિંગ નથી, બહુ કાંઈ અર્થ નથી. ખરેખર તો એનો કાંઈ અર્થ નથી. કેમ કે આવનારને તો આર તો ધ્યાનના જ પરિણામ થવાના છે. શરીર જોઈને શું થશે? આર તો ધ્યાનના પરિણામ થશે. આત્મા તો ચાઇલોગી હશે. દેહ જોઈને આર તો ધ્યાન થવા સિવાય બીજું નહીં થવાનું. એનો કોઈ મતલબ, પરમાર્થ એનો કોઈ મતલબ નથી. પછી વ્યવહાર જેની જેવી બુદ્ધિ ચાલે એ પ્રમાણે કરે, પરમાર્થ એનો કોઈ પ્રયોજન નથી, રાખવાનું કોઈ પ્રયોજન નથી. યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનો લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. એટલે બાહ્ય ક્રિયા છોડી દઈને આત્મકલ્યાણનો વિચાર કરો તો તે જ સાર્થક છે, એ જ કરવા જેવું છે. બાકી બાહ્ય ક્રિયામાં અટકવા જેવું નથી એમ કહે છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્કારાદિ કે સંલેખનાદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો, મિત્ર ઘણા એ છે છેલ્લે આમ થઈ જવું જોઈએ, છેલ્લે સંલેખને લેવડાવી લેવી, ફલાણું કરાવી દેવું, હું કે અનશન અનશન કરાવી દેવા, આર પાણી છોડાવી દેવા, શું એ બનો કે ન બનો, તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે, તેનો જન્મ સફળ છે. અને ક્રમે કરીને તે નિશ્રેયને એટલે પરમપદને પ્રાપ્ત થાય છે, આત્મકલ્યાણના પદને પ્રાપ્ત થાય છે. અગાઉ દેવે શું વાત કરી કે તમે બાહ્ય ક્રિયા ઉપરનું વજન છોડી દો, રૂઢિ રિવાજ ઉપરની વાત મૂકી દો, અને જે તીર્થંકર આદિનો જે માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, આત્મકલ્યાણનો માર્ગ છે, એને અનુસરો. એમાં આત્મકલ્યાણ છે. બાકી બહારના જે બધી રૂઢિઓ થઈ છે એમાંથી એમાં કાંઈ માલ નથી. કેમ કે કાળે કરીને એમાં વિકૃતિઓ ઘણી આવેલી છે, મૂળ વસ્તુ રહી નથી. સાપ ગયા ને લીસોતા રહ્યા જેવું છે. એ વાત છોડી દો. એ રીતે એમને માર્ગદર્શન આપ્યું છે. આગળ પણ એ વિષય ઉપર થોડો વિસ્તાર કર્યો છે.